શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે વાત કરવાના છે સુરેશ જોશીના એક બહુ જ ધારદાર નિબંધ વિશે.
હા, કીર્તિ 1970માં લખાયેલો એમના અત્ર તત્ર સંગ્રહમાંથી.
બરાબર. અને આ નિબંધ એમ કહી શકાય કે ગુજરાતી સાહિત્યમાં જે પેલી પ્રસિદ્ધિ, માન સન્માન, પુરસ્કારોની જે આખી હોડ ચાલે છે ને,
હા, એના પર એક બહુ જ ઊંડો વિચાર અને તીખો કટાક્ષ છે.
તો આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે જોશી સાહેબ શું કહેવા માંગતા હતા અને એ વિચારો આજે પણ કેટલા રેલેવન્ટ છે.
ચોક્કસ. સુરેશ જોશી પોતે તો મોટા ગજાના સર્જક અને વિવેચક હતા જ, પણ એમણે આ નિબંધમાં એક મૂળભૂત સવાલ ઉઠાવ્યો જે કદાચ ઘણાને અસ્વસ્થ કરી મૂકે એવો હતો.
કયો સવાલ?
એ જ કે આ કીર્તિની ભૂખ, આ પ્રસિદ્ધ થવાની લાલસા, એ શું સાહિત્યના મૂળ હેતુને જ, મતલબ સર્જકની પોતાની કળા પ્રત્યેની નિષ્ઠાને જ ખતમ નથી કરી રહી?
એટલે કે આ દોડ આખી પ્રક્રિયાને જ દૂષિત કરી નાખે છે.
હા, એમનો ઇશારો એ તરફ જ હતો. અને એ સમયે આટલી સ્પષ્ટતાથી કહેવું એ ખરેખર હિંમતનું કામ ગણાય.
તો ચાલો આ કીર્તિના ખ્યાલને સુરેશ જોશીની નજરે થોડો વધુ ઊંડાણથી જોઈએ. શું હતા એમના મુખ્ય અવલોકનો, એમની દલીલો કેવી હતી?
અને લગભગ 50 વર્ષ પછી પણ આ નિબંધ કેમ આપણને વિચારતા કરી મૂકે છે એ પણ જોઈએ.
શરૂઆત જ કેવી સીધી છે નિબંધની, જાણે કોઈ યુદ્ધનું એલાન હોય. તો ચાલો કીર્તિ સામે ઝુંબેશ ચલાવીએ.
હા, એકદમ સીધું આહવાન. એમનું માનવું હતું કે કીર્તિએ સાહિત્યનો ભોગ લીધો છે.
પણ કેવી રીતે? મતલબ પ્રસિદ્ધિ મેળવવામાં ખોટું શું છે? લેખકને ઓળખ મળે એ તો સારી વાત કહેવાય ને.
જોશી અહીં બહુ વ્યવસ્થિત રીતે મુદ્દાઓ ગણાવે છે. પહેલો અને કદાચ સૌથી અગત્યનો મુદ્દો એ ઉઠાવે છે કે જ્યારે સર્જક કીર્તિ પાછળ પડે ને,
હા,
ત્યારે એનું ધ્યાન, એની દ્રષ્ટિ કૃતિની ગુણવત્તા પરથી એના સત્વ પરથી હટી જાય છે.
ઓ, એટલે ફોકસ શિફ્ટ થઈ જાય છે. કૃતિ નહીં પણ સર્જકનું નામ, એનો ચળકાટ વધુ મહત્વનો બની જાય છે.
બિલકુલ. સારું લખવા કરતા નામ કેવી રીતે ચમકે એની ચિંતા વધી જાય.
આજના જમાનામાં જેને પર્સનલ બ્રાન્ડિંગ કહીએ છીએ એવું કંઈક, જોશી એ સમયે કયા રસ્તાઓ ગણાવતા હતા આ નામ ચમકાવવાના?
હા, અને એ રસ્તાઓ જાણીને આજે પણ આપણને બહુ નવાઈ નહીં લાગે. જુઓ, પહેલું તો પાઠ્યપુસ્તકોમાં સ્થાન મેળવવું,
જેથી પેઢી દર પેઢી નામ યાદ રહે.
બરાબર. પછી જુદા જુદા સંકલનો, સંપાદનોમાં પોતાની રચનાઓ આવે એ જોવું,
જે પ્રતિષ્ઠિત ગણાતા હોય એવા સામયિકોમાં સતત દેખાવું.
પણ આ તો શરૂઆત છે, પછી આવે અસલી દોડ, પુરસ્કારો અને ચંદ્રકોની.
હા, એની તો આખી યાદી જ આપી છે એમણે.
નર્મદ ચંદ્રક, રણજીતરામ સુવર્ણ ચંદ્રક, રાજ્ય અકાદમીના ઇનામો, પછી દિલ્હી સાહિત્ય અકાદમી અને છેક જ્ઞાનપીઠ સુધીની મહત્વાકાંક્ષા.
અને આ મોટા પુરસ્કારો સિવાય પેલી નાની મોટી સંસ્થાઓના પુરસ્કારો પણ ખરા જ.
હા, જેમના માપદંડ ક્યારેક સાહિત્યિક ઓછાને બીજા વધારે હોય, જોશીએ બધા પર કટાક્ષ કરે છે.
આ આખી પ્રક્રિયાને તેઓ ચક્કર કહે છે, જાણે લેખક એમાં ફસાઈ જાય. પણ શું આ ફક્ત પુરસ્કારોની જ વાત છે કે પછી બીજું પણ કંઈ છે આ ચક્કરમાં?
ના ના, આ ચક્કર ઘણું મોટું છે. એમાં બીજું ઘણું બધું આવી જાય, જેમ કે પેલો સતત આગળની હરોળમાં રહેવાનો ધખારો,
લીડર તરીકે દેખાવાની વૃત્તિ.
હા, અને પોતે જ સાહિત્યના પ્રવાહને નવો વળાંક આપ્યો છે એવું શ્રેય લેવાની ઈચ્છા, હું જ મુખ્ય, હું જ અગ્રણી એવી મહત્વાકાંક્ષા.
જાણે સાહિત્ય ઓછું ને કોણ રેસમાં આગળ છે એની સ્પર્ધા વધુ.
બરાબર, એ જ.
અને આ રેસમાં મીડિયા એટલે કે માધ્યમો, એનો શું રોલ? છાપામાં એમાં દેખાવાની વાત પણ આવે છે.
ચોક્કસ આવે છે. માધ્યમોમાં સ્થાન મેળવવા માટેની મથામણ એ પણ કીર્તિની રમતમાં બહુ મોટો ભાગ ભજવે છે.
જેમ કે
છાપામાં વિવેચન માટે આખું પાનું મળે, અથવા તો ઓછામાં ઓછી એક કોલમ નિયમિત લખવા મળે, તો બસ
જાણે મોટી સિદ્ધિ.
હા, અને પછી ત્યાં કોને ઉતારી પાડવો, કોને ચડાવવો, એ સત્તા ભોગવવાની પણ મજા. લેખક એવો કટાક્ષ કરે છે.
અને પેલી અંગ્રેજી છાપાવાળી વાત?
અરે હા, એ તો ક્લાસિક છે. જો અંગ્રેજી છાપામાં ક્યાંક નામ આવી ગયું એટલે તો લેખકનો અવતાર સફળ.
જાણે કીર્તિએ અવકાશયાનમાં ફાળ ભરી. સુરેશ જોશીનો કટાક્ષ ખરેખર માર્મિક છે.
એકદમ. એ સમયના અંગ્રેજી પ્રત્યેના એક જાતના વળગણને પણ એ છીંધે છે.
સારું, આ તો થઈ પુરસ્કારો અને માધ્યમોની વાત, પણ લેખક મુલાકાતો અને બીજા સ્વપ્રચારના રસ્તાઓ પર પણ ધ્યાન દોરે છે, એ કઈ રીતે?
હા, એ પણ બહુ રસપ્રદ અવલોકન છે. લેખક કહે છે કે પછી પેલી યોજેલી કે યોજાવેલી મુલાકાતોનો દોર શરૂ થાય,
ઇન્ટરવ્યુઝ.
હા, એમાં પોતાનો સરસ ફોટો છપાવવો, પોતે કેટલું બધું વાંચ્યું છે એનો દેખાડો કરવો,
થોડા ચોંકાવનારા વિધાનો કરવા
જેથી ચર્ચા થાય, અને જ્યારે પૂછવામાં આવે કે તમારી શ્રેષ્ઠ કૃતિ કઈ, ત્યારે બહુ જ નમ્રતાથી પણ દંભપૂર્વક જવાબ આપવો.
ભવિષ્યની યોજનાઓની મોટી મોટી વાતો કરવી,
આત્મકથાના અંશો વહેતા મૂકવા, જાણે યુવા પેઢીને પ્રેરણા આપતા હોય.
લેખક કહે છે આ બધું કરવામાં પણ એક કળા જોઈએ છે.
પણ આ બધામાં પેલું સર્જન પોતે ક્યાં, એના માટેની સાધના, એનું શું થાય? આજ તો જોશીનો સણસણતો સવાલ છે. તેઓ કહે છે કે આ કીર્તિની આખી વ્યવસ્થા ગોઠવવામાં, એ દેખાડો કરવામાં, સર્જન માટે જે ખરેખર જરૂરી છે સાધના, એકાંત, મનન, એ બધું છૂટતું જાય છે.
સમય જ ન રહે એના માટે.
બરાબર. લેખક પૂછે છે આત્મશોધન માટે, પોતાની જાતને તપાસવા માટે સમય કાઢવો ક્યાંથી? કીર્તિની દોડમાં એનો અવકાશ જ ક્યાં છે? આ ખરેખર ગંભીર ચેતવણી છે.
મુલાકાતો પછી લેખક સાહિત્યિક સંસ્થાઓ અને એના રાજકારણ તરફ આંગળી ચીંધે છે. ત્યાં શું ચાલે છે?
ત્યાં પણ એ જ ખેલ. સાહિત્ય પરિષદો, સભાઓ, સમિતિઓ, સેમિનારો, આ બધામાં સ્થાન મેળવવા માટેની હોડ.
પણ ખાલી ભાગ લેવાથી સંતોષ ન થાય એમ?
ના રે ના, જો સંચાલન મળે તો જ જવાનું, નહીતર પોતાની મહત્તા ઘટી જાય. અને જો સંચાલન મળે તો પછી ઉપસાહારમાં બીજા બધાની વાત કાપીને પોતાનો સિક્કો જમાવવાનો પ્રયાસ કરવાનો.
અને પરિષદમાં હોદ્દો મેળવવો, મંત્રી, પ્રમુખ બનવું.
હા, એ તો પરમ લક્ષ્ય. જોશી સ્પષ્ટ કહે છે કે આ સાહિત્યનો રસ નથી, આ તો કારભારનો, સત્તાનો શોખ છે. કીર્તિ મેળવવાની વ્યવસ્થા છે આખી, સાહિત્ય સાથે લેવા દેવા નથી.
આ જ વાત યુનિવર્સિટીઓ અને સરકારી સમિતિઓને પણ લાગુ પડે.
હા, એ તરફ પણ ઇશારો છે. હવે નાના ઇનામ લેવામાં શું રસ? ઇનામ આપવાની પોઝિશનમાં પહોંચવું, એનું શ્રેય લેવું,
પાઠ્યપુસ્તક સમિતિમાં બેસીને મિત્રો પર ઉપકાર કરવો.
હા, અને પાછું દાવો કરવો કે અમે તો નવા પ્રયોગશીલ સાહિત્યને સ્થાન અપાવી રહ્યા છીએ. જાણે સાહિત્ય ચાર પાંચ ભાગીદારોની મિલકત હોય ને, એની વહેંચણી થતી હોય.
પાઠ્ય સંકલનો તૈયાર કરવા, એમાં પણ પોતાના માણસોને ગોઠવવા.
આ બધું શું છે કે કીર્તિના નેટવર્કને મજબૂત કરવાની જ રીતો છે.
પણ ધારો કે કોઈ આ સ્થાપિત વર્તુળોમાં ન હોય, એમને પુરસ્કાર ન મળે, સંસ્થાઓમાં સ્થાન ન મળે, તો એમના માટે શું, કીર્તિના દરવાજા બંધ?
અરે, જોશી એનો પણ રસ્તો બતાવે છે કટાક્ષમાં. જો ક્યાંય જગ્યા ન મળે તો શું કરવું?
શું?
પોતાનું સામયિક શરૂ કરી દેવું.
અચ્છા.
હા, પ્રસિદ્ધિ ઇચ્છનારા બીજા મળી રહેશે, સાથ આપવા, પછી બસ એના પાના ભર્યા કરવાના, ભલે સાહિત્યની ગુણવત્તાની વાત બાજુએ રહી જાય.
પણ પોતે નવી પ્રતિભા શોધી, એવો દાવો તો કરી શકાય ને?
બરાબર, એ જોશ તો મળે જ ને.
એટલે આ દોડ ક્યારેય અટકતી જ નથી લાગતી, છેક અંત સુધી ચાલે છે.
હા, લેખકના મતે તો લગભગ અંતહીન જ છે. છેલ્લે પછી પેલા જાહેર સન્માનો, માનપત્રો, ષષ્ઠીપૂર્તિઓ, અમૃત મહોત્સવો,
હા, એ બધું
ચાલ્યા જ કરે. અને જોશી અહીં બહુ કરુણ વાત કહે છે કે છેલ્લા શ્વાસ સુધી આમ કીર્તિ માટે હવાતિયા મારતો લેખક, જેને તેઓ સર્જક કહેતા પણ ખચકાય છે, એ દયામણો લાગે છે.
એમાં ગૌરવ નથી, કરુણા છે. ગંભીર વાત છે આ.
ખૂબ જ.
આટલી બધી ટીકા અને આટલા અવલોકનો પછી શું સુરેશ જોશી કોઈ રસ્તો બતાવે છે? આ ચક્કરમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય, કે ખાલી નિરાશા જ છે?
ના ના, જોશી માત્ર સમસ્યા બતાવીને નથી અટકતા, તેઓ ઉકેલ પણ સૂચવે છે. અને ઉકેલ ખરેખર ક્રાંતિકારી કહી શકાય એવો છે.
શું છે એ ઉકેલ?
તેઓ સીધું જ કહે છે, આપણા મુરબ્બીઓ પાસેથી હવે આપણે કીર્તિને માટેની દોડ મૂકવાનો વારસો નથી લેવો.
એટલે કે આગળની પેઢીની ભૂલોનું પુનરાવર્તન નહીં કરવાનું.
બરાબર
બરાબર.
પેલી પરિષદો, પ્રમુખોની શોભાયાત્રાઓ, જેની સરખામણી તેઓ વરઘોડાને સ્મશાન યાત્રા સાથે કરે છે, એ બધાથી દૂર રહેવાનું.
પુસ્તકોના દેખાવ વિશે, પ્રકાશન વિશે પણ કંઈક કહે છે ને?
હા, ચોક્કસ. પેલું પાક્કા પૂંઠાનું વળગણ, જાણે એનાથી જ અમર થઈ જવાતું હોય. કૃત્રિમ રીતે શણગારેલા કવર, ઊંચી કિંમત, મોટા પ્રકાશકનું નામ,
આ આખા ચક્ર સામે જ સવાલ ઉઠાવે છે.
હા, પેલું લોભ કે આવતી પેઢી માટે કંઈક મૂકી જવું છે, ઇતિહાસમાં નામ નોંધાવું છે, એ બધું છોડવા જેવું છે. ભૂતકાળના ચિંથરા સાચવવા કરતાં વર્તમાનમાં જીવો, વર્તમાનમાં લખો.
મને એની પેલી વ્યાખ્યા બહુ ગમી. કીર્તિ એટલે ભવિષ્યની લકીર અથવા સ્થગિત ભૂતકાળનું વજન.
બહુ ઊંડો વિચાર છે, અને એને સમજાવવા પેલું રિલકેની કવિતાનું ઉદાહરણ આપે છે.
હા, સોનાવાળું.
કે સોનું પોતે જ કહે છે કે મને પાછું ખાણમાં સંતાઈ જવા દો, કારણ કે માણસે મારા પર એટલા બધા ડાગ લગાડ્યા છે. લોભ, હિંસા, આંસુ, લોહી, કેવું શરમાઉં છું.
અને જોશી એને સાહિત્યના સુવર્ણ ચંદ્રકો સાથે જોડે છે.
હા, કે કદાચ આ ચંદ્રકોનું સોનું પણ લેખકોની લોલુપતા અને દુરુપયોગથી એટલું કલંકિત થયું છે કે એ પણ પછી ધરતીમાં સમાઈ જવા માંડતું હશે.
અને સરસ્વતી, વિદ્યા પોતે પણ જાણે સંસ્થાઓના તંત્ર નીચે દબાઈ ગઈ છે.
એનું તેજ ઝાંખું પડી ગયું છે.
લેખક પેલી વાત પર પણ કટાક્ષ કરે છે ને કે મારી કૃતિનો અનુવાદ થયો, વિદેશમાં છપાશે, એવા ગર્વ પર.
હા, એને વામણા જીવની નિશાની ગણે છે. જે લેખકો પોતાના જ પુસ્તકમાં ઇનામોની યાદી છાપે, પોતાની જ જાહેરાત કરે, એમની પણ ટીકા કરે છે.
એમના મતે આ બધું પણ કીર્તિની ભૂખ છે, સાચું મૂલ્ય નથી.
બરાબર.
તો આટલી બધી ચર્ચા પછી લેખકનું અંતિમ આહ્વાન શું છે? વાચકને શું કરવા કહે છે?
અંતિમ આહ્વાન એ જ છે જે શરૂઆતમાં હતું, પણ હવે વધુ ધારદાર બનીને આવે છે. કીર્તિ સામે ઝુંબેશ ચલાવો.
માન્યતાઓને અમાન્ય રાખો.
હા, ચંદ્રકોનું મહત્વ ઘટાડો, જાણે ઓગાળી નાખો. આત્મપ્રશંસા કરતી કલમોનું લીલામ કરો.
પાક્કા પૂંઠા તોડી નાખો.
સંગ્રહખોરી અને પ્રકાશકોના વેપલાથી દૂર રહો. હવે તો બે ચાર પાનાનું ફરફર્યું પણ બસ છે, જો એમાં એક સાચી વાર્તા કે કવિતા હોય.
સમવિવાદને બદલે વિવાદ અને સંવાદ કરો.
અને છેલ્લે પેલો કીર્તિ શબ્દ છે ને, એના પર જ મોટો છેકડો મારી દો.
ખરેખર બહુ જ સશક્ત અને વિચારવા જેવો નિબંધ. આ ચર્ચામાંથી આપણા શ્રોતાઓ માટે ત્રણ મુખ્ય મુદ્દા કયા તારવી શકીએ? વોટ આર ધ કી ટેકઅવેઝ?
મને લાગે છે કે ત્રણ વાત મુખ્ય છે. પહેલું,
હા,
કીર્તિની લાલસા એ પ્રસિદ્ધિની દોડ સર્જનાત્મકતા અને લેખકની પ્રામાણિકતા માટે ઘાતક બની શકે છે. એ ધ્યાન ભટકાવે છે.
બરાબર. બીજું,
આ સાહિત્યિક સંસ્થાઓ, પુરસ્કારો, પ્રકાશન જગત, આ બધું પણ આ કીર્તિની રમતને પ્રોત્સાહન આપી શકે છે. એટલે સર્જકે અને વાચકે પણ આ બધા સામે થોડા સજાગ રહેવાની જરૂર છે.
અને ત્રીજું,
અને કદાચ સૌથી મહત્વનું, કે સુરેશ જોશીની આ વાત ખાલી સાહિત્ય પૂરતી નથી. આજે કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં બહારની માન્યતા, એક્સટર્નલ વેલિડેશન, આંતરિક મૂલ્યો અને સંતોષ પર હાવી થઈ જાય, ત્યાં આ વિચારો એટલા જ રેલેવન્ટ છે. કલા, વિજ્ઞાન, વ્યાપાર, અરે સોશિયલ મીડિયા પર પણ.
આ ત્રીજો મુદ્દો તો ખરેખર આજે બહુ જ લાગુ પડે એવો છે. જ્યાં લાઇક્સ, ફોલોઅર્સ, શેર્સ સફળતા મપાય છે, ત્યાં જોશીનો પેલો સવાલ ફરી સામે આવે છે. શું કોઈ કામનું મૂલ્ય બહારથી મળતી સ્વીકૃતિથી જ નક્કી થવું જોઈએ?
આ જ તો મૂળ વાત છે. જોશી આપણને ભવિષ્યની કીર્તિની ચિંતા અને ભૂતકાળના વારસાના બોજમાંથી બહાર નીકળીને વર્તમાનમાં જીવવા અને કૃતિના પોતાના સત્વ પર ધ્યાન આપવા કહે છે.
કદાચ સાચો સંતોષ એમાં જ છે, બહારની તાળીઓમાં નહીં.
હા, એમ જ લાગે છે.
આપણી આ વાતચીતના અંતે એક વિચાર આવે છે. જો આ કીર્તિની દોડમાંથી નીકળવું હોય તો પછી સર્જકે પોતાના કામનું મૂલ્યાંકન કરવું કઈ રીતે? શું પેલો આંતરિક સંતોષ અને કળા પ્રત્યેની નિષ્ઠા જ પૂરતી છે, કે પછી સફળતા માપવાના બીજા કોઈ રસ્તા હોઈ શકે જે આ કીર્તિની લાલચથી અલગ હોય?
આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે. કદાચ એનો જવાબ દરેક સર્જકે, દરેક વ્યક્તિએ પોતાની રીતે શોધવાનો રહે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.